એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે રંગભૂમિ એટલે કે થિયેટરની એકદમ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું.
નમસ્કાર. હા, અને આપણી પાસે આજે માર્વિન કાલસન, જે થિયેટરના બહુ મોટા વિદ્વાન છે, એમના વિચારોનો સાર છે. એના આધારે આપણે થિયેટરને એક એમ કહી શકાય કે નવા જ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરીશું.
બિલકુલ. અને આજના સમયમાં જ્યારે બધું જ આમ ડિજિટલ થતું જાય છે, ત્યારે થિયેટર જેવી જીવંત કળાને સમજવી કદાચ વધુ જરૂરી બની જાય છે. નહીં,
સાચી વાત છે. કારણ કે તે માત્ર મનોરંજન નથી, ખરું ને? એનાથી કંઈક વિશેષ છે. એ માનવ સમાજને જોડતી એક કડી જેવું છે. આપણા વિચારો, આપણી લાગણીઓ, એ બધું વ્યક્ત કરવા માટેનું એક શક્તિશાળી માધ્યમ. અને કાલસન એ જ બતાવે છે કે થિયેટર કેવી રીતે આપણા સમાજનું પ્રતિબિંબ પાડે છે અને સાથે સાથે સમાજને ઘડવામાં પણ મદદ કરે છે.
આ વાત રસપ્રદ છે, સમાજનો અરીસો અને સમાજને ઘડનાર. સરસ. તો ચાલો શરૂઆત કરીએ આ વિદ્વાનના પરિચયથી. કોણ છે આ માર્વિન કાલસન? એમને શું કામ કર્યું છે આ ક્ષેત્રમાં?
માર્વિન કાલસન એમ કહી શકાય કે થિયેટર સ્ટડીઝની દુનિયામાં એક મોટું નામ છે. એ અમેરિકામાં CUNY ગ્રેજ્યુએટ સેન્ટર છે, ત્યાં સિડની ઇકોહન ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું.
ઓ.
અને એમનું મુખ્ય કામ થિયેટરનો ઇતિહાસ, એના સિદ્ધાંતો, એની વિવેચના, આ બધા ક્ષેત્રોમાં છે. એમના પુસ્તકો જેમ કે પેલું થિયરીઝ ઓફ ધ થિયેટર, એ તો દુનિયાભરમાં જે લોકો આ વિષય ભણે છે એમના માટે પાયાના ગ્રંથ જેવા ગણાય છે.
એટલે કે ખૂબ જ આદરણીય અને સ્થાપિત નિષ્ણાત છે. પણ એમના અભિગમમાં એવું શું અનોખું છે? કઈ રીતે એમના વિચારો બીજાઓથી અલગ પડે છે?
એમની ખાસિયત એ છે કે એ ઇતિહાસની હકીકતોને, મતલબ જે બન્યું છે, એને આધુનિક થિયરીઓ સાથે બહુ સરસ રીતે જોડે છે. અને બે બાબતો પર એમનો ખાસ ભાર છે. એક છે થિયેટર સેમિયોટિક્સ.
સેમિયોટિક્સ એટલે?
એટલે કે થિયેટરમાં ખાલી શબ્દો જ નહીં, પણ બીજી બધી વસ્તુઓ, સંકેતો, પ્રતીકો, જેમ કે લાઇટ કેવી છે, કપડાં કેવા પહેર્યા છે, અભિનેતાના હાવભાવ કેવા છે, આ બધાથી અર્થ કેવી રીતે બને છે એનો અભ્યાસ.
અચ્છા.
અને બીજું છે રિસેપ્શન થિયરી, જે એ વાત પર ધ્યાન આપે છે કે પ્રેક્ષકો કેવી રીતે આ બધું જુએ છે, સમજે છે અને પોતાનો અર્થ તારવે છે. પ્રેક્ષકોની ભૂમિકા.
ઓકે.
અને એમની સૌથી મોટી ખૂબી કદાચ એ છે કે આ બધી આમ જુઓ તો થોડી અઘરી લાગે એવી વાતોને પણ એ બહુ સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવી શકે છે.
વાહ, આ તો ખરેખર જાણવા જેવું છે. સંકેતો અને પ્રેક્ષકોની ભૂમિકા, આ મુદ્દા પર આપણે આગળ વધુ વાત કરીશું ચોક્કસ. પણ પહેલા એમના કામનો જે મુખ્ય વિચાર છે, સેન્ટ્રલ આઈડિયા, એ શું છે? કાલસન થિયેટરને જુએ છે કઈ રીતે?
એમનો મૂળ મુદ્દો એ છે કે થિયેટર એટલે ખાલી ભજવાતા નાટકોનો સરવાળો નથી, એનાથી ઘણું વધારે છે. એ એક જીવંત, સતત ચાલતી અને બદલાતી રહેતી સંચાર વ્યવસ્થા છે.
કમ્યુનિકેશન સિસ્ટમ,
જીવંત સંચાર વ્યવસ્થા. હા, એક એવી પ્રોસેસ જેમાં કલાકાર પેલું લખેલું નાટક, પાઠ્ય, સ્ટેજની જગ્યા, સેટ, લાઇટ, કોસ્ટ્યુમ્સ અને સૌથી અગત્યનું, હાજર રહેલા પ્રેક્ષકો.
પ્રેક્ષકો, તમે ફરી પ્રેક્ષકો પર ભાર મૂક્યો.
હા, કારણ કે કાલસન માટે એ બહુ મહત્વના છે. આ બધા તત્વો વચ્ચે સતત કંઈક આપલે ચાલતી હોય છે અને એમાંથી જ અર્થ બને છે.
એટલે તમે કહ્યું સૌથી અગત્યનું પ્રેક્ષકો, આ થોડું વધારે સમજાવશો? સામાન્ય રીતે આપણે માનીએ કે ભાઈ નાટક સ્ટેજ પર ભજવાય અને આપણે બસ બેઠા બેઠા જોઈએ.
બસ બસ એ જ માન્યતાને કાલસન પડકારે છે. એ કહે છે કે પ્રેક્ષકો કંઈ ખાલી બેસી નથી રહેતા, નિષ્ક્રિય નથી હોતા, એ લોકો અર્થ બનાવવાની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર છે, કો ક્રિએટર્સ છે,
સહસર્જક.
હા, જે કંઈ સ્ટેજ પર થઈ રહ્યું છે એનો આખરી અર્થ તો પ્રેક્ષકોના મનમાં, એમની સમજ, એમના અનુભવો, એમની અપેક્ષાઓ, એ બધાના આધારે ઘડાય છે. એટલે જ તો એકનું એક નાટક અલગ અલગ લોકોને અલગ અલગ લાગે, ખરું ને?
હા, વાત તો સાચી છે. ક્યારેક કે એવું બને છે, આ તો ખરેખર વિચારવા જેવું છે. તો કાલસનનું કામ મૂળ કયા સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે?
એમનું કામ મુખ્યત્વે આ સવાલની આસપાસ ફરે છે. આ જે થિયેટર નામની ઘટના છે એ ખરેખર છે શું, અને એના જે આટલા બધા જુદા જુદા ઘટકો છે, એક્ટરની બોડી લેંગ્વેજથી માંડીને પ્રેક્ષકો શું અપેક્ષા લઈને આવ્યા છે અને તે સમયનો સામાજિક માહોલ કેવો છે, આ બધું ભેગું થઈને એક યુનિક અને પાવરફુલ અનુભવ કેવી રીતે બનાવે છે. આ સવાલનો જવાબ એ ઇતિહાસ, સિદ્ધાંતો અને જુદા જુદા કલ્ચરમાંથી ઉદાહરણો લઈને આપે છે.
સમજાયું. તો ચાલો હવે આ ઘટકો અને એમના વિકાસને થોડું વધુ ઊંડાણથી જોઈએ. શરૂઆત ક્યાંથી થઈ? થિયેટર આવ્યું ક્યાંથી?
કાર્લસન તો આપણને છેક પ્રાગ ઐતિહાસિક કાળમાં લઈ જાય છે. એ કહે છે કે થિયેટરના મૂળિયા તો પેલી જૂના જમાનાની ધાર્મિક વિધિઓ અને સામુદાયિક ઉજવણીઓમાં છે.
ઓહ, એટલે કે હજારો વર્ષ પહેલા.
હા, ત્યારે ખાલી મનોરંજન નહોતું, એ તો વાર્તાઓ કહેવાની, પેઢી દર પેઢી જ્ઞાન આપવાની, આખા સમુદાયને ભેગો રાખવાની અને જીવનના જે મોટા અનુભવો હોય, જન્મ, મૃત્યુ, શિકાર, લડણી, એની સાથે કામ પાડવાની એક રીત હતી.
એટલે શરૂઆત ધાર્મિક અને સામાજિક જરૂરિયાતમાંથી થઈ અને પછી ગ્રીસ, જેને આપણે પશ્ચિમી થિયેટરનું પારણું ગણીએ છીએ.
હા, પછી આવ્યું પ્રાચીન ગ્રીસ. ત્યાં થિયેટર વધુ વ્યવસ્થિત બન્યું. આપણને ખબર છે એમ, ટ્રેજેડી અને કોમેડી જેવી શૈલીઓ વિકસી, મોટા મોટા એમ્ફી થિયેટરો બન્યા જ્યાં હજારો લોકો ભેગા મળીને નાટક જોતા, અને એ જોવું એમના નાગરિક અને ધાર્મિક જીવનનો એક ભાગ હતો.
હમ, અને પેલા નાટ્યકારો એસ્કિલસ, સોફોક્લિસ,
હા, યુરિપિડીસ, એમણે માનવ જીવનના જે શાશ્વત પ્રશ્નો છે, સંઘર્ષો છે, એને નાટકોમાં રજૂ કર્યા. પછી રોમન્સ આવ્યા, એમણે ગ્રીક મોડલ અપનાવ્યું, પણ એમાં ભવ્યતા, રાજકીય તાકાતનું પ્રદર્શન અને મનોરંજન પર વધુ ભાર મૂક્યો. સ્ટેજ ટેકનોલોજીમાં પણ એમણે ફેરફાર કર્યા.
આ ઇતિહાસ જોતા સમજાય છે કે થિયેટર હંમેશા જે તે સમય અને સમાજ સાથે કેટલું જોડાયેલું રહ્યું છે. હવે પાછા પેલી પ્રેક્ષકોની વાત પર આવીએ. કાર્લસન કહે છે કે એ સક્રિય સહસર્જક છે. તમે પેલા બે શબ્દો વાપર્યા હતા, અપેક્ષાઓનું ક્ષિતિજ અને અર્થઘટનાત્મક સમુદાયો, એ શું છે?
હા, સારો સવાલ છે. અપેક્ષાઓનું ક્ષિતિજ, હોરાઇઝન ઓફ એક્સપેક્ટેશન્સ, એનો સીધો સાદો મતલબ એ છે કે જ્યારે આપણે કોઈ નાટક જોવા જઈએ ત્યારે આપણે સાવ કોરા મગજ સાથે નથી જતા.
બરાબર.
આપણા મનમાં કંઈક ધારણાઓ હોય છે, કદાચ નાટકના વિષય વિશે અથવા એક્ટર વિશે કે પછી ડિરેક્ટર વિશે. આ જે અપેક્ષાઓનો સમૂહ છે એ આપણા અનુભવને અસર કરે છે. દાખલા તરીકે, જો આપણે કોઈ જાણીતા કોમેડિયનનું નાટક જોવા જઈએ તો આપણને ખબર જ હોય કે હસવાનું મળશે, ખરું ને?
હા, એ તો છે.
અને પેલું બીજું, અર્થઘટનાત્મક સમુદાયો. અર્થઘટનાત્મક સમુદાયો એટલે કે આપણે બધા એક જ રીતે નાટકનો અર્થ નથી કાઢતા. આપણો ઉછેર, આપણું ભણતર, આપણે કયા સમાજમાંથી આવીએ છીએ, આપણા પોતાના અનુભવો, આ બધું મળીને એક સમુદાય જેવું રચે છે જે અર્થઘટનને અસર કરે છે.
એટલે
જ શક્ય છે કે એક જ નાટક કોઈ એક ગ્રુપને બહુ ગમે, એમને એમાંથી કંઈક પોઝિટિવ સંદેશ મળે, જ્યારે બીજા ગ્રુપને એ જ નાટકમાં કંઈક બીજું જ દેખાય, કદાચ કંઈક વાંધાજનક લાગે. કોણ કેવી રીતે અર્થ કાઢે છે એ એમની પૃષ્ઠભૂમિ પર આધાર રાખે છે.
ઓહો, આ તો બહુ ઊંડી વાત છે. જો પ્રેક્ષકો આટલા સક્રિય હોય તો પછી સ્ટેજ પર જે કલાકાર છે એનું શું? એનું મહત્વ ઓછું થઈ જાય?
ના, જરાય નહીં. અરે, કલાકાર તો પ્રદર્શનનું હૃદય છે, જીવંત કેન્દ્ર છે. કાર્લસન એક્ટરના કામમાં રહેલા એક રસપ્રદ વિરોધાભાસની વાત કરે છે. એક્ટર એક જ સમયે પોતે પણ હોય છે અને સાથે સાથે એક પાત્ર પણ ભજવતો હોય છે.
હા, એ કેવી રીતે કરે છે?
એના પર અલગ અલગ વિચારો છે. જેમ કે પહેલા ફ્રાન્સમાં દિદેરો નામના ફિલોસોફર હતા. એ માનતા કે એક્ટરે લાગણીમાં તણાયા વગર બુદ્ધિપૂર્વક, ટેકનિક અને કંટ્રોલથી કામ લેવું જોઈએ. જ્યારે રશિયાના સ્ટેનિસ્લાવસ્કી હતા, એમણે કહ્યું કે ના, એક્ટરે પાત્રની અંદર ઉતરવું જોઈએ, એના મનોભાવોને અનુભવવા જોઈએ.
એટલે અભિનય કરવાની પણ અલગ અલગ રીતો છે.
ચોક્કસ. અને એક્ટર માટે એનું શરીર જ એનું મુખ્ય ઓજાર છે. એની હાજરી કેવી છે સ્ટેજ પર, એનો અવાજ, એના હાવભાવ, આ બધું જ બોલે છે. પણ હા, બધી એક્ટિંગ સ્ટાઇલ કંઈ વાસ્તવિકતાની નકલ કરવાનો જ પ્રયત્ન નથી કરતી.
જેમ કે
જાપાનનું નોહ થિયેટર છે, એ અત્યંત સ્ટાઇલાઇઝ્ડ, પ્રતિકાત્મક હોય છે. અથવા જર્મનીના બર્ટોલ્ટ બ્રેક્ટ હતા, એમનો ગેસ્ચર્સનું ખ્યાલ હતો. એમાં એક્ટરના હાવભાવ પાત્રની લાગણી નહીં પણ એનું સમાજ પ્રત્યેનું વલણ દર્શાવે.
રસપ્રદ. કલાકાર અને પ્રેક્ષકોની વાત થઈ, પણ પેલું જે લખેલું નાટક છે, સ્ક્રિપ્ટ, એનું શું સ્થાન? અને જે જગ્યાએ નાટક ભજવાય છે એ જગ્યા, એનું શું મહત્વ?
કાર્લસન બહુ સ્પષ્ટ છે આ બાબતે. જે લખેલું પાઠ્ય છે એ બધું જ નથી, એ સુપ્રીમ નથી. એ તો પર્ફોમન્સ માટેનો એક નકશો કે બ્લુપ્રિન્ટ જેવું છે,
ફક્ત એક આધાર,
હા, જેના પર આખી ઇમારત ચણાય છે. ઘણીવાર તો મહાન નાટકોની એક ખુલ્લીતા, ઓપનનેસ, જે એને ટકાવી રાખે છે. જેમ કે શેક્સપિયરનું હેમ્લેટ. સદીઓથી એના કેટલાય અલગ અલગ અર્થઘટનો થયા છે અને હજુ પણ થાય છે. દરેક નવું પર્ફોમન્સ એ પાઠ્યનું એક નવું જ વાંચન હોય છે.
અને જગ્યા, તમે કહ્યું કે જગ્યા પણ મહત્વની છે. શું ફરક પડે કે નાટક મોટા ઓડિટોરિયમમાં છે કે પછી કોઈ નાની જગ્યાએ કે શહેરીમાં?
બહુ ફરક પડે. કાર્લસનના મતે થિયેટરની જગ્યા ક્યારેય ન્યુટ્રલ નથી હોતી. એ અર્થ બનાવવામાં સક્રિય ભાગ ભજવે છે. તમે ખાલી કલ્પના કરો, ગ્રીસના પેલા હજારો લોકો બેસી શકે એવા ખુલ્લા એમ્ફીથિયેટર અને અત્યારના આપણા બંધ અંધારા પ્રોસેનિયમ આર્ચ થિયેટર વચ્ચેનો તફાવત.
હા, અનુભવ સાવ જુદો હોય.
બરાબર. જગ્યા પોતે જ એક્ટર અને ઓડિયન્સ વચ્ચેનો સંબંધ નક્કી કરે છે અને આખા અનુભવને આકાર આપે છે. આજે તો ફાઉન્ડ સ્પેસનો કોન્સેપ્ટ છે, મતલબ કોઈ ફેક્ટરી, ગોડાઉન, બગીચો, આવી બિન પરંપરાગત જગ્યામાં પણ નાટક થાય છે અને એની અસર સાવ જુદી જ હોય છે.
અને આ જ રીતે પેલું સેટ ડિઝાઇન, કોસ્ટ્યુમ, લાઇટિંગ, સાઉન્ડ, આ બધું પણ ખાલી દેખાવ માટે નથી, ખરું ને?
બિલકુલ નહીં. કાર્લસન આ બધાને સેમિયોટિક સિસ્ટમ્સ કહે છે, એટલે કે અર્થ ધરાવતા સંકેતોની વ્યવસ્થા. લાઇટનો એક નાનો ફેરફાર આખો મૂડ બદલી શકે. કોસ્ટ્યુમ પરથી પાત્રની સામાજિક સ્થિતિનો ખ્યાલ આવી જાય. સંગીતથી ટેન્શન વધારી શકાય. આ બધું ભેગું મળીને શબ્દો વગર પણ ઘણું બધું કહી જાય છે.
આપણે કલાકાર, પ્રેક્ષક, પાઠ્ય, જગ્યા, ડિઝાઇન, આ બધાની વાત કરી. આધુનિક થિયેટરમાં એક બીજી બહુ મહત્વની ભૂમિકા છે ડિરેક્ટરની. એના વિશે કાર્લસન શું કહે છે?
હા, દિગ્દર્શક એટલે કે ડિરેક્ટર આ રોલ પ્રમાણમાં નવો છે. મુખ્યત્વે 19મી સદીના અંત ભાગમાં એનો વિકાસ થયો. પહેલા કદાચ લીડ એક્ટર હોય કે નાટ્યકાર પોતે, એ જ આ કામ સંભાળી લેતા.
હા,
ડિરેક્ટરનું મુખ્ય કામ શું? તો કે પરફોર્મન્સના જેટલા પણ તત્વો છે એ બધાને એક કલાત્મક દ્રષ્ટિથી એક સૂત્રમાં બાંધવાનું. કેટલાક ડિરેક્ટર અર્ધઘટનાત્મક હોય છે, મતલબ કે લેખકે જે લખ્યું છે એના મૂળ ભાવને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે.
અને બીજા,
જ્યારે કેટલાક ઓટિયર ડિરેક્ટર હોય છે, એ પાઠ્યને પોતાની વાત કહેવા માટેના એક સાધન તરીકે જુએ છે અને પરફોર્મન્સ પર પોતાની એકદમ આગવી છાપ છોડી જાય છે. કાર્લસન મજાકમાં કહે છે કે ડિરેક્ટર તો પહેલો પ્રેક્ષક છે. એ નક્કી કરે છે કે બીજા પ્રેક્ષકો શું અને કેવી રીતે જોશે.
ઓકે. અને આ બધું છેવટે સમાજ સાથે કઈ રીતે જોડાય છે? શું થિયેટર ખાલી આર્ટ ફોર આર્ટ સેક જેવું છે કે પછી એનો કોઈ સામાજિક હેતુ પણ છે?
કાર્લસન તો એકદમ સ્પષ્ટપણે માને છે કે થિયેટર ક્યારે સમાજથી અલગ રહ્યું જ નથી. આપણે જોયું ને કે એના મૂળ જ સામુદાયિક વિધિઓમાં છે. ઇતિહાસમાં જુઓ કે આજે થિયેટર હંમેશા સામાજિક ટીકા માટે, રાજકીય વિચારો વ્યક્ત કરવા માટે અને પરિવર્તન લાવવા માટેનું એક પાવરફુલ પ્લેટફોર્મ રહ્યું છે.
કોઈ ઉદાહરણ?
હા, જેમ કે બર્ટોલ્ટ બ્રેખ્થનું એપિક થિયેટર. એનો હેતુ એ હતો કે પ્રેક્ષકો ખાલી લાગણીમાં ન તણાય પણ વિચારે, સવાલ પૂછે. અથવા ઓગસ્ટો બોલનું થિયેટર ઓફ ધી ઓપ્રેસ્ડ, દબાયેલાઓનું થિયેટર, એ તો સીધું સામાજિક બદલાવ લાવવા માટે જ વપરાતું હતું. થિયેટર એ જગ્યા છે જ્યાં સમાજ પોતાની વાતો કહી શકે, અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરી શકે અને ક્યારેક એક સારા ભવિષ્યની કલ્પના પણ કરી શકે.
ખરેખર આ આખી ચર્ચા ખૂબ જ રસાળ રહી છે. જો આપણે કાર્લસનના જે મુખ્ય વિચારો છે એનો સાર કાઢવો હોય તો કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ આપણને મળે છે?
મને લાગે છે કે અમુક મુખ્ય મુદ્દાઓ છે જે યાદ રાખવા જેવા છે. પહેલું કે થિયેટર એક જ સમયે સમાજનો અરીસો પણ છે અને પરિવર્તન લાવનાર ઉત્પ્રેરક, કેટલિસ્ટ પણ છે.
અરીસો અને ઉત્પ્રેરક?
હા, મતલબ કે એ સમાજમાં જે ચાલી રહ્યું છે એના મૂલ્યો, એની સમસ્યાઓ એ બધું બતાવે પણ છે અરીસો, અને સાથે સાથે નવા વિચારો રજૂ કરીને, સવાલો ઊભા કરીને પરિવર્તનને ધક્કો પણ મારે છે. ઉત્પ્રેરક.
બીજો મુદ્દો, પેલો જીવંતતા અને પ્રેક્ષકોનો.
હા, બીજું એ કે થિયેટરની અસલી તાકાત એની જીવંતતા, લાઇવનેસમાં છે. કલાકારો અને પ્રેક્ષકો એક જ સમયે, એક જ જગ્યાએ હાજર હોય, એની જે એનર્જી હોય છે એ અલગ જ હોય છે. અને એમાં પ્રેક્ષકોની ભૂમિકા પેસિવ નથી, પણ એક્ટિવ છે, સહનિર્માણની છે.
બરાબર.
ત્રીજું, થિયેટર એક સેમિયોટિક સિસ્ટમ છે, એટલે કે એ ખાલી શબ્દોથી વાત નથી કરતું, પણ દ્રશ્યો, અવાજો, હાવભાવ, સંકેતો આ બધાના એક જટિલ નેટવર્ક દ્વારા વાત કરે છે.
અને ચોથો મુદ્દો કદાચ એની વિવિધતા અને સમાનતા વિશે.
બરાબર પકડ્યું. ચોથો મુદ્દો એ છે કે દુનિયાભરમાં થિયેટરના કેટલા બધા સ્વરૂપો છે. દરેકની પોતાની સાંસ્કૃતિક ઓળખ છે. આપણી ભવાઈ હોય, કે જાપાનનું કાબુકી હોય, કે આફ્રિકાના પરંપરાગત નૃત્ય નાટિકા હોય, પણ આ બધી વિવિધતાની પાછળ ક્યાંક ને ક્યાંક માનવીય જરૂરિયાતો તો સમાન જ છે. વાર્તા કહેવી, પોતાની જાતને વ્યક્ત કરવી, સમુદાય તરીકે ભેગા મળવું.
હા, જેમ કે આપણે ગુજરાતમાં જોઈએ છીએ, સામાજિક જાગૃતિ માટે શેરી નાટકો થાય છે.
બિલકુલ, એમાં પણ આ જ તત્વો છે. કોઈક પરફોર્મ કરી રહ્યું છે, સામે પ્રેક્ષકો છે, કોઈક ચોક્કસ સંદેશ આપવાનો છે, અને આશા છે કે કંઈક બદલાવ આવશે.
કાર્લસનના લખાણમાં અમુક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય. એમણે કહેવાની રીત જ એવી છે નહીં?
હા, એ બહુ જટિલ વિચારોને પણ એકદમ સચોટ અને યાદગાર રીતે કહી દે છે.
જેમ કે એક વિચાર છે, થિયેટર કળાઓમાં સૌથી ક્ષણિક છે અને છતાં તે સૌથી સ્થાયી છે. આ સાંભળવામાં થોડું કોન્ટ્રાડિક્ટરી લાગે, પણ એનો મતલબ શું?
આનો અર્થ બહુ જ ઊંડો છે. ક્ષણિક કેમ? કારણ કે દરેક નાટકનો શો જેવો પૂરો થાય, એ અનુભવ ગયો, એ હવા થઈ જાય છે. તમે એ જ પરફોર્મન્સ ફરી એ જ રીતે ક્યારેય નથી જોઈ શકતા. પણ સ્થાયી કેમ? કારણ કે થિયેટર કરવાની આખી પ્રવૃત્તિ એ હજારો વર્ષોથી ચાલી આવે છે. માનવ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ રહી છે. એ સતત પોતાને બદલતી રહી છે, નવું રૂપ લેતી રહી છે, પણ ટકી રહી છે. એટલે કદાચ એની ક્ષણિકતા જ એની જીવંતતા અને એની સ્થાયીતાનું કારણ છે.
વાહ. અને બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો, પ્રેક્ષક અંતિમ લેખક છે.
હા, આ પાછું પેલી રિસેપ્શન થિયરી પર આવે છે. સ્ટેજ પર ગમે તેટલું થયું હોય, ગમે તેટલી તૈયારી હોય, પણ એનો ફાઇનલ અર્થ ક્યાં બને છે? પ્રેક્ષકના મનમાં.
આપણા મનમાં?
હા, દરેક જોનાર પોતાની સમજ, પોતાના અનુભવો, પોતાની કલ્પના એ બધું વાપરીને એ પર્ફોર્મન્સને પોતાના મનમાં પૂરું કરે છે. એટલે અર્થ બનાવવાની પ્રક્રિયામાં પ્રેક્ષકની ભૂમિકા બહુ ક્રિએટિવ અને નિર્ણાયક બની જાય છે.
આ સમજ ખરેખર આપણને એક પ્રેક્ષક તરીકે વધુ જવાબદાર પણ બનાવે અને અનુભવને વધુ ઊંડો પણ બનાવે. હવે આ બધી ચર્ચા થઈ, આ જ્ઞાનની વ્યવહારિક ઉપયોગીતા શું? રોજિંદા જીવનમાં આ બધું કઈ રીતે કામ લાગે?
અરે, ઘણી રીતે. સૌથી પહેલું તો એ કે આપણે વધુ સારા, વધુ જાગૃત પ્રેક્ષક બની શકીએ. હવે પછી કોઈ નાટક, ડાન્સ શો કે કોઈ પણ પર્ફોર્મન્સ જોવા જઈએ ત્યારે ખાલી વાર્તા કે એક્ટર પર જ ધ્યાન ના આપીએ, પણ વિચારીએ કે લાઇટિંગ કેવી છે, સેટ શું કહેવા માંગે છે, મ્યુઝિકનો શું રોલ છે, એક્ટિંગની સ્ટાઇલ કઈ છે. આ બધું જોતા શીખીએ તો આખો અનુભવ વધુ સમૃદ્ધ બને.
અને થિયેટરની બહાર આપણા રોજિંદા જીવનમાં?
ત્યાં પણ બહુ ઉપયોગી છે. આપણે આપણી આસપાસની દુનિયામાં, આપણા પોતાના જીવનમાં પરફોર્મેટિવિટી એટલે કે અભિનયાત્મકતાને ઓળખી શકીએ.
પરફોર્મેટિવિટી?
હા, આપણે બધા સમાજમાં અલગ અલગ રોલ પ્લે કરીએ છીએ ને, ઘરમાં, ઓફિસમાં, મિત્રો સાથે.
હા, સાચી વાત છે.
મીટિંગો હોય, ઇન્ટરવ્યૂ હોય, કોઈ સામાજિક પ્રસંગ હોય, ધાર્મિક વિધિ હોય, આ બધામાં ક્યાંક ને ક્યાંક થિયેટરના તત્વો છુપાયેલા હોય છે. કોણ પરફોર્મ કરી રહ્યું છે, સ્ક્રિપ્ટ શું છે, કોણ ઓડિયન્સ છે, આ રીતે જોવાથી આપણને સામાજિક પરિસ્થિતિઓની વધુ સારી સમજ મળે છે.
એટલે કે આનાથી આપણા પોતાના કમ્યુનિકેશન સ્કિલ્સ પણ સુધરી શકે?
ચોક્કસ. આપણી બોડી લેંગ્વેજ, આપણી પ્રેઝન્સ, આપણે જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, આ બધું આપણે થિયેટર પાસેથી શીખી શકીએ. અને એ આપણી ક્રિટિકલ થિંકિંગને પણ મજબૂત બનાવે છે. આપણે જાહેરાતો, રાજકારણીઓના ભાષણો, ન્યૂઝ, એમાં રહેલા જે છુપા સંદેશાઓ છે એને વધુ સારી રીતે સમજી શકીએ.
અને આજના ડિજિટલ સમયમાં,
આજના ડિજિટલ યુગમાં આ બધું આપણને જે જીવંત અનુભવો છે, સામૂહિક રીતે ભેગા મળવાની જે ઘટનાઓ છે એનું મહત્ત્વ સમજાવે છે. શા માટે લાઇવ ઇવેન્ટ્સ અલગ લાગે છે એનો જવાબ અહીં મળે છે.
ખરેખર આ આખી ચર્ચાએ થિયેટર વિશેની મારી સમજને ઘણી ઊંડી બનાવી છે. મારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે પ્રેક્ષક તરીકે આપણે કેટલા સક્રિય છીએ. આપણે ખાલી જોનારા નથી, પણ અર્થ બનાવવામાં ભાગીદાર છીએ, સહસર્જક છીએ. આ વિચાર જ આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે.
અને મારા માટે જે અંતિમ અને સૌથી મહત્વનો વિચાર છે એ છે કે થિયેટર એ ખાલી એક આર્ટ ફોર્મ નથી, એ તો માણસ હોવાની, દુનિયાને સમજવાની અને આપણી જાતને વ્યક્ત કરવાની એક મૂળભૂત અને હજારો વર્ષ જૂની રીત છે. એ ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે અને ભવિષ્ય માટે નવી શક્યતાઓ ખોલે છે. એની તાકાત એની જીવંતતામાં અને સતત બદલાતા સમય સાથે અનુકૂલન સાધવાની એની ક્ષમતામાં છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ, જે ઔપચારિક રંગમંચ છે એની દુનિયા સિવાય આપણા રોજિંદા જીવનમાં બીજી કઈ કઈ જગ્યાએ આપણે થિયેટરના આ તત્વો, પરફોર્મન્સ, ઓડિયન્સ, સ્પેસ, મેસેજ ને આપણી સમજ, આપણા વર્તન અને આપણી એકબીજા સાથેની વાતચીતને આકાર આપતા જોઈએ છે, આના પર વિચારવા જેવું છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્રે ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.